તારીખ 10/10/1991 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 2, 3 અને 4 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 182 તારીખ 10/10/1991 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 2, 3 અને 4 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 182
અથવા યથાર્થ છે જેની સમજણ યથાર્થ છે તેને ભાષાદોષ નથી લાગુ પડતો. એ તો કુંકુંડાચાર્યે પણ કહ્યું કે ક્યાંક ભાષામાં તને ફેર લાગે તો તું છળ પકડીશ નહીં. અમે જે કહીએ છીએ એ વાતનું યથાર્થપણે સમજી લેજે. નહીં, દોષ નથી, એ તો ક્ષોભસમનો ભૂલ છે. એવી એ તો બહારનો વિષય છે, પણ શાસ્ત્રના વિષયમાં પણ માત્ર જાણવાનો ક્ષોભસમનો દોષ થાય તો એ સમ્ય જ્ઞાનમાં ભૂલ નથી. શાસ્ત્રની અંદર પણ અર્થ ફેર થાય અને ક્ષોભસમ જ્ઞાન હોય તો એ ક્ષોભસમ જ્ઞાનમાં ઓછું અલ્પજ્ઞત્વ હોવાને લીધે કોઈ વિશેષ ઉઘાડવાળા વિદ્વાન હોય એને બરાબર અર્થ આવડે અને એટલો અર્થ જ્ઞાન એને ન પણ આવડે તો એ દોષ નથી અને વધારે આવડે એ ગુણ નથી. આ દોષ નથી ને ઉઘાડ વધારે હોય એ કોઈ બી ગુણ નથી. અલ્પ ઉઘાડે દોષ નથી ને વધુ ઉઘાડે ગુણ નથી. જ્ઞાનનું સમ્યકપણું છે એ ગુણ છે અને જ્ઞાનમાં અસમ્યકપણું તે દોષ છે. એમ છે ખરેખર. દ્રષ્ટિ તો કોઈને એક પરમાત્મા સિવાય, ત્રિકાળી પરમાત્મા સિવાય કોઈને સ્વીકારતી નથી. એનો એનો વિષય સમાપ્ત થઈ જાય છે ત્યાં. નય કયો, કેવો જ્ઞાન કયો, કાંઈ નહીં ને. પુરુષાર્થ કયો, સુખ કયો, દુઃખ કયો, કાંઈ નહીં. કોઈ પર્યાય નહીં. પર્યાય માત્રમાં બધી પર્યાયો આવી ગઈ. પછી પર્યાયનો વિષય તો દૂર છે પાછો, એને તો સ્વીકારવાનો પ્રશ્ન જ નથી. દેવગુરુ શાસ્ત્ર પણ દૂર છે, એને સ્વીકારવાનો પ્રશ્ન નથી. દ્રષ્ટિનો વિષય છે એ નયાતી જે વસ્તુ છે એ પોતે છે. અભક્તિ થાય એ કાળે એને
અભક્તિ
જ્ઞાની પુરુષ પ્રત્યેના અભક્તિના પરિણામ થાય. મોક્ષની ભૂમિકામાં સત્પુરુષ પ્રત્યેના અભક્તિના પરિણામ મુમુક્ષુતાનો ત્યાગ કરાવે છે. તે મુમુક્ષુતાનો વ્યવહાર રહેતો નથી, એ વ્યવહાર છૂટી ગયો. ક્ષોભસમનો દોષ છે એ જ્ઞાની વચ્ચેની વાત છે અને અજ્ઞાનીને માનો કે ખ્યાલમાં આવે, જ્ઞાન છે એટલે સમજવામાં આવે તો એને યથાર્થપણે સમજવું એ એમ સમજવું ગણાય. એ તો ક્ષોભસમ નો દોષ છે, એની કઈ ગણના કરવાની હોય શકે નહીં. એની સાથે સાથે એને સમજાઈ જાય યથાર્થતા માં તો એને અભક્તિ ન થાય. એ તો આ વિષય સૂક્ષ્મ છે, જે માર્ગ છે એ સૂક્ષ્મ જ છે. શું પ્રશ્ન કર્યો છે? કોઈ એમ પ્રશ્ન કર્યો છે કે આપ શુદ્ધ પર્યાયને દ્રષ્ટિની અપેક્ષાએ ભિન્ન કહો છો કે જ્ઞાનની અપેક્ષાએ ભિન્ન કહો છો? ત્યારે ઉત્તર આપ્યો કે હું જે કહું છું એમાં મારી અપેક્ષા તો દ્રષ્ટિની છે, દ્રષ્ટિની અપેક્ષાએ હું ભિન્ન કહું છું, પણ જ્ઞાનની અપેક્ષાએ હું ભિન્ન કહેતો નથી. કેમ કે મારા જ્ઞાનમાં એ વાત છે કે કથનચિત અભિન્ન પણ છે, એ મારા જ્ઞાનમાં છે. બીજું કે દ્રષ્ટિ કરવાનું પ્રયોજન છે, શ્રદ્ધા પ્રગટ કરવાનું, સમ્યક શ્રદ્ધા કરવાનું મુક્ષુજીને પ્રયોજન છે. તો દ્રષ્ટિ કરવાના પ્રયોજનમાં ભિન્નતાનું જોડ પર્યાયનું એકત્વ થઈ રહ્યું છે અને એ સંસ્કાર ઘણા દ્રઢ છે. પર્યાયના એકત્વ બુદ્ધિના સંસ્કાર ઘણા દ્રઢ છે, તેથી ભિન્નતાનું જોડ દીધા વિના દ્રષ્ટિ પર્યાય ઉપરથી છૂટીને દ્રવ્ય ઉપર અભેદ થાય નહીં. આ એક પ્રયોજનભૂત કાર્ય છે. જે કથનચિત અભિન્નતા છે એ તો જાણવાનો વિષય છે, પણ જોડ દેવાનો વિષય નથી. જ્ઞાનમાં જે પર્યાયની કથનચિત અભિન્નતા છે એ માત્ર જાણવાનો વિષય છે, પણ જોડ દેવાનો વિષય નથી, ઉપાદેય કરવાનો વિષય નથી, ઉપાસવાનો વિષય નથી. ભલે જ્ઞાન અપેક્ષાએ કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન હોવા છતાં મને જે પર્યાય સાથે અભિન્નપણનો એકાંત થઈ રહ્યો છે, મિથ્યા એકાંત, તે ટાળવા માટે કથનચિત અભિન્નપણાનું પડખું મારે ઉપાસવા જેવું નથી, આરાધવા જેવું નથી, એ જાણવાનો માત્ર વિષય છે. શા માટે જાણવાનો વિષય છે? કે એકાંત ન થઈ જાય એટલા માટે. બસ આથી વધારે કાંઈ નહીં. વેદાંતમાં ન વિયો જાય એટલા માટે જો બીજી રીતે કહીએ તો. ખરેખર તો પર્યાય વિકાર રૂપે પરિણમે છે, પણ કથન એવું આવે ખરું શાસ્ત્રમાં, પ્રવચન સાર લ્યો તો એમાં એવું કથન આવે કે જ્યારે શુભ કે અશુભ ઉપયોગ થાય ત્યારે આત્મા તદાકાર શુભ કે અશુભ રૂપે થઈ જાય છે. કેમ કે પરિણમન આત્માનું છે માટે, અને આત્મા પોતે પરિણામે પરિણમો છે માટે, પોતે પરિણમો છે, બીજું કોઈ દ્રવ્ય નહીં, કર્મ નહીં કમે, બીજું કોઈ દ્રવ્ય નહીં, એટલી અપેક્ષા લેવી. પણ ત્યાં ઓલી અપેક્ષા ન લેવી કે ત્રિકાળી જે શુદ્ધ છે એ પણ વિકાર રૂપે પરિણમી ગયું છે, અથવા એમાં વિકાર ગયો છે કે થયો છે, કે વિકારમાં એ પરિણામિક ભાવ આવ્યો છે એમ ન લેવું. શુદ્ધતા એના ત્રિકાળી દ્રવ્યમાં રહી, શુદ્ધતા ત્રિકાળી દ્રવ્યમાં રહી એ વખતે, શુદ્ધતા ત્રિકાળી દ્રવ્યમાં એ વખતે રહી છે. જુઓ પાણી ડોળું થયું અથવા સ્ફટિક રંગીનપણે પરિણમ્યું, ત્યારે સ્ફટિકને નિર્મળતા રહી કે વહી ગઈ? રહી ગઈ, બરાબર રહી ગઈ કે ન રહી? રહે, બરાબર છે. અને એ વખતે શુદ્ધતા પણ બરાબર રહી ગઈ છે. એમ પાણી મેલું છે, માટી સાથે ડોળું થયેલું છે, તો પણ પાણીના સ્વરૂપે પાણી શુદ્ધ જ છે, નિર્મળ જ છે. શક્તિરૂપ શુદ્ધતા, પ્રગટ અશુદ્ધતા છે અને શક્તિરૂપ શુદ્ધતા છે, વ્યક્તિરૂપ અશુદ્ધતા છે અને શક્તિરૂપ શુદ્ધતા છે. જો કે શક્તિને શુદ્ધતા અશુદ્ધતા પ્રગટ પ્રગટપણું લાગુ પડતું નથી યથાર્થપણે જોવામાં આવે તો, પણ ન સમજાય તો એટલા માટે એમ કહેવું પડે કે શક્તિ પણ શુદ્ધ છે. બાકી શક્તિને શુદ્ધ પણ નથી અને અશુદ્ધ પણ નથી, કેમ કે શુદ્ધપણું તો અશુદ્ધપણાની અપેક્ષા રાખે છે, ત્યારે શક્તિમાં તો એવું બંધ, એવો દ્વંદ્વ ઉત્પન્ન થતું નથી. એવું જ રહે છે નિગોદમાં જાય ત્યારે. આ તો સામાન્ય વિકાર છે મનુષ્ય પર્યાયમાં, પણ જીવ નિગોદમાં જાય છે, પ્રચુર કસાય કલંક છે ત્યાં છેલ્લી યજ્ઞ, તો પણ ત્યાં દ્રવ્ય એવું ને એવું શુદ્ધ છે, જરાય ફરક નથી. જેવું સિદ્ધ પદ છે એવું સિદ્ધ પદ ત્યાં છે, કાંઈ ફેર નથી. અને યોગેન્દ્રાચાર્ય તો એમ કહ્યું કે સિદ્ધ પરમાત્મામાં અને પોતાના મૂળ સ્વરૂપમાં કિંચિત માત્ર ફેર માને કે ફેર ગણે એના જેવો મહાપાપી બીજો કોઈ નથી, એવા શબ્દો વાપર્યા છે. મિથ્યાત્મક પાપ લાગ્યા છે ને, એટલે એના જેવો મહાપાપી કોઈ બીજો નથી, એવા શબ્દો વાપર્યા છે એક ગાથા યોગ સાર.
શું કે છે કે હું દ્રષ્ટિ અપેક્ષાએ ભિન્ન કહું છું, ત્યાં દ્રષ્ટિ કરવાનું પ્રયોજન છે અને એ પ્રયોજનને વશ ભિન્નતાનું જોર દીધા વિના દ્રષ્ટિ અભેદ નહીં થાય, માટે દ્રષ્ટિની અપેક્ષાથી જ ભિન્ન કહું છું. ઓર અપની તો યહી દ્રષ્ટિ પ્રધાન શૈલી હૈ, મારી તો બોલવાની પદ્ધતિ જ એ પ્રકારની થઈ ગઈ છે કે હું તો વાત દ્રષ્ટિ પ્રધાન કરું છું, સો એટલે એટલા માટે એમ જ કહું છું, જ્યારે ત્યારે વાત કરું છું એમાં એવી કથન કહેવાની પદ્ધતિ થઈ ગઈ છે, એટલે એમ જ કહું છું. હું તો જ્ઞાન પ્રધાન વાત કરવાની પદ્ધતિ પણ નથી મારી, તો દ્રષ્ટિ પ્રધાન જ વાત કરવાની કથન પદ્ધતિ છે, બે રીતે વાત કરું છું. એ ચોખવટ કરી છે એમણે દ્રષ્ટિ અને જ્ઞાન વિશેના તફાવતને.
આમ તો દરેક જ્ઞાનીની શૈલી દ્રષ્ટિ પ્રધાન હોય ને, પણ
દરેક જ્ઞાનીની શૈલી ભિન્ન ભિન્ન હોય, એક સરખી શૈલી બધા જ્ઞાનીઓની હોય એમ નથી હોતું, પણ આશય બધાનો એક હોય. આશય બધાનો એક હોય, આશય જુદો જુદો ન હોય, વસ્તુના સ્વરૂપનું નિરૂપણ બધા એક સરખું કરે, કેમ કે વસ્તુ દર્શન બધાને એક સરખું છે માટે, પણ કહેવાની રીત બધાની જુદી જુદી હોય, કેમ કે એ ઉદય ભાવમાં જાય છે. પાણીનો યોગ પણ બધાને જુદા જુદા પ્રકારનો, આ હિન્દી ભાષામાં બોલે, કોઈ ગુજરાતી ભાષામાં બોલે, કોઈ ઓછું બોલે, કોઈ ઘણું બોલે, કોઈ દ્રષ્ટિ પ્રધાન વાત કરે, કોઈ જ્ઞાન પ્રધાન વાત કરે, કોઈ ભક્તિ પ્રધાન વાત કરે. લ્યો શ્રીમદજી ભક્તિ પ્રધાન વાત વધારે કરતા હતા,
બરોબર,
શું પણ આશય બધી જગ્યાએ એક જ છે. બધાનો એક જ આત્મહિત થાય, કેવી રીતે આત્મહિત થાય, એક આશય બધામાં સહન જળવાયેલો રહે છે, એમાં ક્યાંય ફેર પછી આવો ભેદ પણ મુમુક્ષુ જીવે પાડવા યોગ્ય નથી, કે આ જ્ઞાનીની શૈલી વધારે સારી છે અને આ જ્ઞાનીની શૈલી એથી ઓછી સારી છે અથવા સારી નથી, એવો ભેદ મુમુક્ષુ એ કદી પાડવો
નહીં.
આ તો ભેદ થાય છે. ઘણા એમ કે છે અમને શ્રીમદની શૈલી નથી ફાવતી, અમને ગુરુદેવની શૈલી ફાવે છે. કોઈ એમ કે અમને તો સોગાનીની શૈલી ફાવે છે, અમને તો ગુરુદેવની કરતા જો સોગાનીજીની શૈલી ફાવે છે, એવો ભેદ મુમુક્ષુ એ પાડવા યોગ્ય. ઊંચ નીચ ઠરાવે છે, એક જ્ઞાનીને બીજા જ્ઞાની કરતા ઊંચા નીચા ઠરાવવાનો અધિકાર મુમુક્ષુ જીવને નથી, જાણે જાણે એ દોષ કરી બેસે છે. જ્ઞાનીઓ વિશે જજમેન્ટ પણ ન આપવું, જેમ પ્રવચન શૈલી ઊંચ નીચ પણ ન કરવું, એમ એમની દશાનું જજમેન્ટ મુમુક્ષુ એ ન આપવું, કે આ જ્ઞાની કરતા આ જ્ઞાની ઊંચા હતા, આ આચાર્ય કરતા આ આચાર્ય ઊંચા હતા, એવું મુમુક્ષુ એ જજમેન્ટ ન આપવું, કેમ કે એની પહોંચ નથી, એ દશામાં મુમુક્ષુની પહોંચ નથી. જ્યાં જેની પહોંચ નથી અથવા જે વિષયથી પોતે અજાણ છે એ વિષયની અંદર એણે પોતે જજમેન્ટ આપવું, કોઈ પણ પ્રકારનો પોતાનો અભિપ્રાય કે મત બાંધી દેવો, એ પોતાને નુકસાનનું કારણ થશે, પોતાના આત્માને નુકસાન થઈ જશે.
ચંદ્રાચાર્ય
ગંધર્વદેવે તો રત્નકરણ શ્રાવકાચાર્યની 28મી જાથામાં એમ કહ્યું કે જે સમ્યક દ્રષ્ટિ થયો તે ભલે ચાંડાળ હોય પણ હું તો એને દેવ કહું છું. જા વાત પૂરી થઈ ગઈ. એના સમ્યક પરિણામનું મૂલ્ય આપો છો તમે કે એના શરીરનું મૂલ્ય આપો છો? અષ્ટાવક્ર જેવું થશે. અષ્ટાવક્ર આથમથી વાંકા હતા. જનક રાજાએ એમને પોતાના દરબારની અંદર આમંત્રણ આપ્યું કે પધારો, આપ મહા જ્ઞાની છો. જનક રાજા પોતે પણ જ્ઞાની હતા. વિદેહી કહેવાના, વિદેહી કહેવાના, એ પોતે પણ જ્ઞાની હતા. એટલે રાજપાટ ચલાવતા હતા, પણ જેમ દેહ અતિ દશા હોય એવી રીતે ચલાવતા હતા. સમય જ્ઞાની ધર્માત્મા હતા. એટલે એમને તો જ્ઞાન હતું કે આ એમના ગુરુ હતા. અષ્ટાવક્ર એમના ગુરુ હતા એટલે એમને પધારવા માટે બહુમાનથી આમંત્રણ આપ્યું. પોતે જ્ઞાની હતા એટલે એમના દરબારમાં પણ વિદ્વાનો બેસતા. જેમ મંત્રીઓને પદાધિકારીઓ બેસે રાજ વહીવટ ચલાવનારા, એમ કેટલાક વિદ્વાનોની પણ ઉપસ્થિતિ હોય દરબારની અંદર. અષ્ટાવક્ર માકા ચૂંકા હાલતા હાલતા આવ્યા એટલે બધા હસવા માંડ્યા. વિદ્વાન લોકો હસવા માંડ્યા, કેમ કે વિદ્વાનોને એમ થયું કે મહારાજ સાહેબના આ ગુરુ. ઘણા બધા રૂપાળા મજાના વિદ્વાનો સરખા બની ઠનીને કપડાં સરખા પહેરીને આવે, પીલા ટપકા તાણીને. અમે જોયું કે આ તો ગુરુ જ છે. એટલે પોતાનું માન ઘણાતું હતું એટલે એમનું અપમાન કરવા માટે બધા હેસા. ત્યારે અષ્ટાવક્રજી એટલું કીધું કે હે રાજા, તમારા દરબારમાં આ બધા ચમાર બેહે છે કે? ચમાર લોકો તમારા દરબારમાં કેમ બેસાડ્યા છે તમે? કે પછી એમને અર્થ કરી દેખાડ્યો કે જુઓ, એમ કે છે આ શ્રી ગુરુ કે તમારા વિદ્વાન લોકોની નજર હાડકા ચાવડા ઉપર છે. જ્ઞાનીના જ્ઞાન ઉપર નથી પણ હાડકા ચાવડા ઉપર છે. એમ પૂતગળ ઉપરની નજર એ બધી હાડકા ચામડા ઉપરની નજર છે. પછી શબ્દ હોય, વાણી હોય, શરીર હોય, સ્વરૂપણું હોય, સ્વરૂપણું હોય, એ બધું પૂતગળ ઉપરની નજર એ બધા હાડકા ચામડા છે. અને ચમારનો વિષય છે, ઉચ્ચ કોટીના મનુષ્યનો એ વિષય નથી. એમ કરીને બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. શૈલી પણ અનેક પ્રકારની હોય શકે. એટલી બધી વિભિન્ન પ્રકારની શૈલીઓ હોય છે. દિવ્યધ્વનિમાં એ સગવડતા છે કે દરેકને પોતાની શૈલીમાં પોતાની ભાષામાં સમજાય. એટલા માટે ફટાફટ જ્ઞાન થવા માંડે છે. જે દિવ્ય ધ્વનિ વસ્તુનું સ્વરૂપ એક સાથે ચારે પડખાથી કરે. સદવસ્તુને કેવું હોય તો ક્રમ પડે. ભિન્નતા કહે ત્યારે અભિન્નતા કહેવાની બાકી રહી જાય. એક સાથે કહી ન શકે. કથનચિત ભિન્ન છે એમ કેવું હોય તો કથનચિત અભિન્ન છે પછી પાછળથી કહેવું પડે, ક્રમ પાડવો પડે. જ્યારે દિવ્ય ધ્વનિમાં ભિન્ન અભિન્ન બે એક સાથે કહેવાતું હોય એવું લાગે. આટલો અતિશય છે કે જયારે બે વાત એક સાથે આપણને ભગવાન કહે છે અને પોતા એની યોગ્યતા પ્રમાણેનો વિષય એની શૈલીથી એની ભાષામાં કેટલાય જીવો જ્ઞાની ફટાફટ થવા માંડે છે. આ જીવ કેમ અનંત વાર જ્ઞાની રહ્યો, આ એક આશ્ચર્યકારી વિષય છે. કેમ રહ્યો છે કે જેમ અત્યારે રહ્યો તેમ અત્યારે રહ્યો તેમ એનું ધ્યાન બીજે હોય છે. લોકો ઉપર ધ્યાન હોય, સમાજ ઉપર ધ્યાન હોય, કઈ ઊંડા ઉતરવાનો વિકલ્પ ન રહે, એમને ઓગે ઓગે ચાલવાનું થયા કરે. બસ એવું જ, એવું જ એમ જ ગાડું હાંક્યું છે અનંત કાળ થી, એમ એમ ગાડું હાંક્યું છે. વધારે સ્પષ્ટ સમજાવે તો આપણે એમ કહીને કે ભાઈ ઘણા સારા વક્તા છે, એમ ઉત્કૃષ્ટ વક્તા સર્વજ્ઞ તીર્થંકર દેવ છે. તો એ જાણે એટલું બધું સ્પષ્ટ વસ્તુનું સ્વરૂપ કહે છે કે જાણે એક સાથે ચારે પડખેથી આ વસ્તુ ઊભી કરી દેતા હોય જ્ઞાનમાં, એવી રીતે ઈચ્છા વગર પણ વાણી એવી અતિશય વાળી હોય છે કે એવું નિરૂપણ આવે અતિશય વાળું, ચમત્કારી ભાષા છે. એટલે અનેક જીવો જ્ઞાન દશાને પામે છે એનું કારણ એ છે. એમ કે આટલું અનુકૂળ હોવા છતાં પોતે અત્યાર સુધી કેમ કોરો રહી ગયો એ વિચારવાથી એ વિચારવા જેવો વિષય ઘણો, એમ કે ફેર પામવા જેવો વિષય છે કે આવું આવો યોગ હોય તો જીવ બેકાર રહીએ ખરો, આવા યુગમાં પણ જીવે એ યુગને નિષ્ફળ કરનારા કારણોનો ત્યાગ કર્યો નથી. આમ છે નિર્વિકલ્પ હોતે હી અપને મેં સે હી એક જ્ઞાન ઉગડતા હૈ, જો દોનો સામાન્ય વિશેષ પડખોં કો સહજ જાન લેતા હૈ ઉસી કો પ્રમાણ જ્ઞાન કહેતે હૈ. આ પ્રમાણ જ્ઞાન ને પોતાની શૈલીથી, આગવી શૈલીથી વ્યાખ્યા કરી છે કે જ્યારે જીવને પ્રથમ નિર્વિકલ્પ દશા થાય છે ત્યારે નિર્વિકલ્પ સ્વરૂપના આશ્રય થાય છે. નિર્વિકલ્પ સ્વરૂપનો આશ્રય અને નિર્વિકલ્પ દશાનો અનુભવ સામાન્યને વિશેષ થઈને પ્રમાણ થઈ ગયું ત્યાં યુગપથ. સામાન્યને વિશેષ જ્ઞાન એક સાથે યુગપથ થઈને એ વખતે પ્રમાણ થઈ ગયું. એટલે કહે છે કે જ્યારે નિર્વિકલ્પ દશા થાય છે ત્યારે જ, કેમ કે એ પહેલા સામાન્યનો આશ્રય નથી માટે જ્ઞાન પ્રમાણ નથી ત્યાં. ના, જ્ઞાનીને પ્રમાણ જ્ઞાન હોય, અજ્ઞાનીને પ્રમાણ જ્ઞાન ન હોય. પ્રમાણ સંબંધીનું જાણપણું હોય, નયનું જાણપણું હોય, નિક્ષેપનું જાણપણું હોય, પ્રમાણનું જાણપણું હોય પણ જ્ઞાન ન હોય. ભગવાન મુક્તે એ વાત કરી છે કે આ નિક્ષેપ નો વિષય છે, નય નો વિષય, નિક્ષેપ સ્થાપના નિક્ષેપ, ચાર નિક્ષેપમાં સ્થાપના નિક્ષેપ છે અને એ નય નો વિષય છે. તો જેને નય જ્ઞાન પરિણમેલું છે એનું જજમેન્ટ માનો આપણે બધા,
બરોબર.
નય જ્ઞાન વાળાનું માનો પ્રશ્ન એ તો વિદ્વાન નું માનવું કે જ્ઞાની નું માનવું, આ એક પ્રશ્ન ઉપસ્થિત થયેલો એ વાગે. ત્યારે વિદ્વાનો એમ કહ્યું કે જ્ઞાની પણ ભૂલે આવી બાબતમાં, સુર શું આવ્યો,
જ્ઞાની પણ ભૂલે આવે,
આ તો વ્યવહારનો વિષય છે અને વ્યવહારના વિષયમાં જ્ઞાની પણ ભૂલે. તો મુમુક્ષુ એવો વિચાર કરવો કે જ્ઞાની પણ ભૂલે કોઈ પણ વિષયમાં, એવો વિચાર કરવો તે અભક્તિના પરિણામ છે. ભક્તિના પરિણામ ત્યાં રહેતા નથી. ત્યારે પદ્ધતિ શરૂઆત લીધી, એ ભૂલી ગયા હતા ને, ત્યારે આ પદ્ધતિ શરૂઆત લીધી, કેમ કે તો વિદ્વાન ખરા ને, તિરસ્કાર પણ આવી જાય છે, થોડો અભક્તિ થાય તિરસ્કાર થી જ અભક્તિ થાય, થોડો તિરસ્કાર પણ આવી જાય છે. કેમ કે આ નય નો વિષય છે, સ્થાપના તો નય નો વિષય, નિક્ષેપ સ્થાપના નિક્ષેપ છે. તો નય જ્ઞાની જે કહે તે બરાબર છે, નય જ્ઞાની માન્ય કરતા હોય તો જેને નય જ્ઞાન નથી એને બીજું બોલવાનો અધિકાર
નથી,
બીજું મત દેવાનો અધિકાર નથી. પછી તરત સમજી ગયા, સ્વીકારી લીધું હતું કે બરાબર છે, એમાં કાંઈ દોષ નથી આવતો. શાસ્ત્રની રીતે દોષ નથી આવતો, કોઈ રીતે દોષ નથી આવતો. પણ કહેવાનો મતલબ શું છે કે જે અનુભવ થતા, નિર્વિકલ્પ અનુભવ થતા જે જ્ઞાન સમ્યક થઈને ઉઘડ્યું, એ જ્ઞાનને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. વિશેષ કરીને માન્ય કરવા યોગ્ય જ્ઞાન કહેવામાં આવે છે, અથવા એ જ્ઞાનને માન્ય કરવું જ જોઈએ. એ જ્ઞાનને જો માન્ય કરવામાં ન આવે તો માન્યતાનો દોષ લાગે, વિપરીત માન્યતાનો દોષ લાગે. એ જ્ઞાનને માન્ય કરવું જોઈએ. એટલા માટે નાની મોટી વાતમાં આપણે કેમ પૂછ્યું ગુરુદેવનો શું અભિપ્રાય હતો, એમ કેમ વિચારીએ છીએ કે એમનું પ્રમાણ જ્ઞાન છે માટે તે માન્ય કરવા જેવું છે. એટલે આત્માના હિત અહિતનો છેડો અડતો હોય તો એમને ખબર પડે, હિત અહિતનો છેડો ન અડતો હોય ને માત્ર જાણવાનો વિષય હોય તો એમને ખબર પડે, અને હિત હિત સાથે સંબંધ થતો હોય એવો વિષય હોય તો પણ એમને ખબર પડે, એમનો વિષય છે. એ સામાન્ય વિશેષ પડખાને, બંને પડખાને સહેજે જાણી લે છે, અને યુગપત જ્ઞાન, યુગપત અનુભવ જ્ઞાન પાછું આ જાણપણારૂપ યુગપત જ્ઞાન નહીં પણ યુગપત અનુભવ જ્ઞાન છે, એટલે એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. આ અનુભવ પ્રમાણ આને કહે છે, શાસ્ત્ર આને શું કહે છે,
અનુભવ પ્રમાણ.
અનુભવ પ્રમાણ જેમ આગમ પ્રમાણ કહેવાય છે, તર્ક પ્રમાણ કહેવાય છે, ન્યાય પ્રમાણ કહેવાય છે, અનુમાન પ્રમાણ કહેવાય છે, ચાર પ્રમાણ લીધા છે ને, એમ પાંચમું અનુભવ પ્રમાણ છે. અને બધા પ્રમાણોમાં અનુભવ પ્રમાણ બળવાન પ્રમાણ છે એમ શાસ્ત્ર કહે છે. એ વાત કરી દીધી ને કે આ અનુભવ જ્ઞાનનો વિષય હોવાથી આગમ પ્રમાણને ખેંચવું છે, આગમ પ્રમાણ ઉપર જોર દેવું છે કે અનુભવ પ્રમાણ ઉપર જોર દેવું છે. આગમ એમ કહે છે કે અનુભવ પ્રમાણ બળવાન છે, જો તમે અનુભવ પ્રમાણને બળવાન પણ ન સ્વીકારો તો તમે આગમને પણ સ્વીકારતા
નથી.
બધી વાત લઈ આવ્યા, ચર્ચા કરી હતા તો પછી બધી ચર્ચા કરવી જોઈએ ને, બધી ચર્ચા કરી દીધી છે. આગમ આગમ કરો છો, ઉભારી તમે આગમ કે કેવી રીતે સ્વીકારો છો, આગમ આમ કે છે, હવે તમે આગમને સ્વીકારો છો કે આગમનો એકાંત કરો છો, કયો? બરાબર છે. વાત તો અનુભવ પ્રમાણ બળવાન પ્રમાણ છે, એની પાસે આગમનું જાણપણું, ન્યાયનું જાણપણું, તર્કનું જાણપણું, અનુમાનનું જાણપણું બધું નિર્બળ છે. અનુભવ પાસે બધું, અનુભવ તો જીવતું આગમ છે. બીજી રીતે જો આગમ નહીં કહીએ તો અનુભવ તો જીવંત આગમ છે. ઓલા બધા તો અજીવ આગમ છે, આ તો જીવંત આગમ છે અનુભવ પોતે. શું? જેમ અનેક પ્રકારના ધાર્મિક પ્રસંગોને જીન શાસનના પ્રસંગો કહેવામાં આવે છે, અને એ બધું મળીને જીન શાસન કહેવામાં આવે છે, તો પણ જ્યાં નિર્વિકલ્પ દશા થઈ અને સ્વાનુભવ થયો તો એને સમસ્ત જીન શાસન કહેવામાં આવ્યું છે. એ જીવંત જીન શાસન છે, જીવતું જીન શાસન એ ખરું જીન શાસન એ છે. એટલી બધી મુખ્યતા છે નાની ની, એટલી બધી મુખ્યતા છે. ત્રીજો બોલ થયો, ચોથો પરિણામ ઓર ત્રિકાળ પરિણામી જો મિલકર ઈ પૂર્ણ એક વસ્તુ હૈ જો પ્રમાણ કા વિષય. પરિણામ અને ત્રિકાળ અપરિણામી, પરિણામ એટલે ઉત્પાદ્ય રૂપ દશા અને ત્રિકાળ અપરિણામી, આ એક વિશેષ અને આ સામાન્ય दो मिलकर ही पूर्ण एक वस्तु है जो प्रमाण का विषय है। ये बात लीजिए देशनाचार्य जी 324 गाथा नैतिका में सामान्य विशेष मिली ने एक वस्तु है, सामान्य ने विशेष मिली ने एक प्रमाण में विषय लीधो है 320 में। वेदांत आदि तो केवल निष्क्रिय निष्क्रिय कहते हैं, ये परिणाम को ही नहीं मानते हैं। वेदांती हता वेदांत नो पक्ष तो जी अभिप्राय करो दक्षिण की बीजी यात्रा में लालू भाई ने सिठिया जी भेगा थी गया था। सिठिया जी आया से बीजी यात्रा में लालू भाई गया था, पछी एमने खबर हती सिठिया जी ने कि लालू भाई निहालचंद जी सोगानी ना संपर्क में आवेला छे, એટલે પૂછું કે તમે શું માનો છો એમના માટે, શું કે વાત તો બહાર આવી ગઈ હતી, વાત થોડી બહાર આવી ગઈ હતી, હું તો એમ માનું છું કે એ જ્ઞાની છે અને જ્ઞાની જ જ્ઞાનીને ઓળખશે, કાં કોઈ જ્ઞાની થવા યોગ્ય મુમુક્ષુ હશે એને ઓળખશે, હા એ બધો અમે એમના અમારે પછી ચર્ચા થાય ને બધી મજા છીએ ત્યારે એવો જવાબ આવ્યો હતો મને પૂછું પછી મેં પૂછ્યું તમે શું માનો છો, સ્પષ્ટ તમે શું માનો છો, તો કે વેદાંતનો કોઈ સૂક્ષ્મ પક્ષ રહી ગયો હોય એવું મને લાગે છે, મારો પરિચય તો એમ કે છે જ્ઞાની છે કોઈ જ્ઞાની હશે એને ઓળખશે અને કાં તો કોઈ જ્ઞાની થવા યોગ્ય હશે એને ઓળખશે, અને જ્ઞાની મને તો જ્ઞાની લાગે છે બહુ સ્પષ્ટ કહેતું હતું। હવે જો વેદાંતનું એમણે નામ લીધું, આ તો ક્યાંથી વાત યાદ આવી કે એમને ખબર છે કે આ દ્રષ્ટિના સમ્યક દર્શનના વિષય ઉપર વેદાંતિ થઈ જાય તો સાંખ્ય થાય, એટલે તો અમને લખ્યું છે ભાઈ જિનેન્દ્ર વર્ણી શબ્દકોશમાં સાંખ્યની જ્યાં વાત આવી છે સૌ ઉપર સાંખ્યની જ્યાં વાત આવી છે ત્યાં એમ લખ્યું છે શું કે સમ્યક દર્શનના વિષયમાંથી વિપર્યાસ થયેલો મત છે, કેમ કે એકાંત કુટસ્થ ધ્રુવને અપરિણામી માને છે, જે સમ્યક દર્શનનો વિષય છે એનો એકાંત થઈને સાંખ્ય થયું છે આ શબ્દકોશમાં લખ્યું છે, એને ક્યાંથી લીધું ભગવાન જાણે, પણ લીધું છે એમને ભારે આખા ભાગમાં શ્રેષ્ઠ છે ને સાંખ્ય જો આવી બરાબર ઈ જાય સાંખ્ય સામાન્ય પરિચય બસ એક હવા ત્રણ લીટી લખી છે સાંખ્ય મત ઉપર સામાન્ય પરિચય કરીને, અને શાસ્ત્ર લીધું છે એમણે આધાર પાછો ક્યાં પોતે આધાર આપે છે ને એટલે આધાર એમણે જે લીધો છે સો ને મો સ્વાદવાદ મંજરીમાંથી જે સો માંથી સ્વાદવાદ મંજરીમાંથી લીધો છે સો મો સ્વાદવાદ મંજરી શ્યાદવાદ મંજરીનો પૃષ્ઠ 421 માંથી પોતે આધાર લીધો છે, એટલે ઘરનું નથી લખતા એ ઘરનું લખે તો પોતે પાછો લખે છે કે મારી ટિપ્પણી છે મારો અભિપ્રાય છે, નહીં તો બાકી આધાર બધે આપે છે। આત્મા કે તત્વજ્ઞાન કો અથવા સમ્યક દર્શન પ્રતિપાદક શાસ્ત્ર કો સાંખ્ય કહેતે હૈ, સમ્યક દર્શન પ્રતિપાદક શાસ્ત્ર કો સાંખ્ય કહેતે હૈ, સમ્યક દર્શનનો વિષય પ્રતિપાદન કરે છે ને પણ વિપર્યાસ પણ પ્રતિપાદન કરે છે માટે એને સાંખ્ય કહે છે। આત્મા કે તત્વજ્ઞાન કો અથવા સમ્યક દર્શન કે પ્રતિપાદક શાસ્ત્ર કો સાંખ્ય કહેતે હૈ, ઇનકો હી પ્રધાનતા દેને કે કારણ ઇસ મત કા નામ સાંખ્ય હૈ, અથવા 25 તત્વો કા વર્ણન કરને કે કારણ સાંખ્ય કહા જાતા હૈ, સાંખ્ય એટલે સંખ્યા, એને 25 તત્વો નું નિરૂપણ કર્યું છે, લોજિક છે એટલે 25 તત્વો ની ગણતરી મૂકીને સાંખ્ય કરીને છે, અથવા આ એક સમ્યક દર્શનના વિષયભૂત પદાર્થની જ ગણતરી રાખે છે, બીજી ગણતરી જ એમાં નથી રાખી, એક જ સંખ્યા પકડી છે માટે સાંખ્ય એવી રીતે સાંખ્ય લીધું છે. સાધવાદ મંજરી માટે લીધું પરિશ્રેષ્ઠ ક, સાધવાદ મંજરી પરિશ્રેષ્ઠ ક કફ ગ અને પૃષ્ઠ 421 ત્યાંથી આધાર લીધો છે. વેદાંતિ તો કેવળ નિષ્ક્રિય નિષ્ક્રિય કહેતે અપરિણામી કે છે ને, એ પરિણામ કોઈ નહીં માનતે, પરિણામ અંગ જે જ્ઞાનમાં છે એ ત્યાં નથી વિષય. તો નિષ્ક્રિય ભી જૈસા હૈ વૈસા તો ઉનકી માન્યતા મેં ભી એવું ના છે. પ્રમાણ જ્ઞાન બહુ ચર્ચા, બધા મતોની ચર્ચા કરી છે, જૈન દર્શને જેટલા પ્રચલિત મતો છે એ બધાની મીમાંસા કરી છે. કોઈ એવો એક મત એવો મત નથી કે જેને જૈન દર્શન નહીં એટલે માનસા કરે છે. એટલી વિશાળતાથી આ વિચાર્યું છે આચાર્યએ, ઘણી વિશાળતાથી વિચાર્યું છે. યહાં તો પરિણામ કો ગૌણ કરકે નિષ્ક્રિય કહા જાતા હૈ. હવે જો પાછા પોતે એ છે ને કે હું પણ અહીંયા જે લેવામાં આવે છે પરિણામને ગૌણ કરીને છે, પરિણામનો અભાવ માનીને નથી, પરિણામને નહીં સ્વીકારીને નથી. ત્યાં પરિણામની વાત આવે છે એ રીતે આવે છે સાંખ્યમાં, કે એ પ્રકૃતિનું પરિણામ છે પુરુષનું નહીં. ગીતામાં એક સાંખ્યનો બીજો અધિકાર છે, બીજો જે અધ્યાય છે ને એ સાંખ્યનો છે ગીતામાં, એમાં એ પ્રકૃતિ અને પુરુષ જેટલો દોષ છે એ પ્રકૃતિનો છે. આત્મા તો શુદ્ધ નિર્દોષ છે, પુરુષ નામ આત્મા તો શુદ્ધ નિર્દોષ છે, દોષ બધો પ્રકૃતિનો છે. પ્રકૃતિ બે સજીવ અને અજીવ, પણ એ ત્યાં વિષય નથી, ત્યાં જળ પ્રકૃતિ છે, ચૈતન્ય પ્રકૃતિનો વિષય નથી એમ છે.
જળ પ્રકૃતિને ઉભી રાખી, જળ પ્રકૃતિને ઉભી રાખી,
અને જે જળ ચેતન નું ભિન્નપણું છે એ પછી સ્વીકારમાં નથી. પ્રકૃતિની અસર પુરુષ ઉપર છે, માટે પુરુષ દોષી કહેવાય છે. એવી રીતે બે ને પછી એકબીજાને સર્વથા ભિન્નતા છે અને કારણ કાર્ય સંબંધ લાગુ નથી પડતો, એ વિષય પછી ત્યાં નથી ચાલતો. એટલે એમાં શું છે કે બહુ એટલું બધું ચોખ્ખું નથી, પણ આ ફલાણા જીવે આમ દોષ કર્યો, ફલાણા જીવે આમ દોષ કર્યો, એ પ્રકૃતિની બધી વાતો છે, પુરુષને નહીં લ્યો. પ્રકૃતિ જીવથી સર્વથા જુદી નથી રહેતી પુરુષથી, ત્યાં એમ કે કોઈને કોઈ વળગે છે, તો પુરુષને પ્રકૃતિ વળગે છે, માટે તમને પુરુષ દોષિત દેખાય છે. ખરેખર એ પ્રકૃતિનો દોષ છે, પુરુષનો નહીં. તો સમ્યક દર્શનમાં આપણે શું લઈએ કે ત્રિકાળે શુદ્ધાત્મા દોષિત નથી થતો, જીવને રાગ દ્વેષ મોહ થાય છે એ બધા એના પ્રકૃતિગત દોષ છે. તો એ પુદ્ગળ પરમાણુની કર્મ પ્રકૃતિમાં પણ એ પ્રકાર છે અને જીવની પર્યાયમાં પણ એ પ્રકાર છે. આત્મા જે ચૈતન સ્ફટિક છે તો અહીંયા નિમિત્તપણે લાલ ફૂલ છે અને લાલ જાય પણ છે, લાલ ફૂલ છે ને લાલ જાય નથી એમ નથી. લાલ ફૂલ પણ છે અને લાલ જાય પણ છે, બે વાત છે. અને છતાં જે શુદ્ધ તત્વ છે, જે સમ્યક દર્શનનો વિષય છે, એમને એમ છે. એવું જે પ્રતિપાદન છે, એટલે સમયસર આપણું સાંભળીને પણ ઘણા ને એવું લાગે છે કે આ સાંખ્યના ઢાળામાં ઢાળ્યું છે. કુંકુંદાચાર્ય સમયસાર ને સાંખ્યના ઢાળામાં ઢાળ્યું છે, પણ એમ નથી. એવું છે. એને તો કુંકુંદાચાર્ય ની ઓળખાણ નથી, કે કોઈ જ્ઞાની પુરુષ ની પણ ઓળખાણ નથી. એટલે અભિપ્રાય આપી દેવો એ તો જાણે સામાન્ય વાત છે, એમાં અપરાધ શું છે ખબર નથી પડતી. એ તો એવું થાય, વ્યક્તિનો જયારે એના પર દ્વેષ આવે ત્યારે મર્યાદા ચૂકીને જ્ઞાની કે દેવ ગુરુ શાસ્ત્ર ઉપર ચાલ્યો જાય છે. આપણે ત્યાં શ્રીમદજી નો આટલો અમદાવાદ જાહેર નતો થતો, હમણાં થવા માંડ્યો જાહેર પણે. હા, અને કાંઠે જાહેરમાં એ ચર્ચા અંગત રીતે કોઈ ચર્ચા કરી લે બોલી જાય, જુદી વાત છે. શ્રીમદની ભૂલ હતી ના એમ છે, તો કે એ અધિકારી તો નથી, તે પાત્રતા નથી એમાં બોલનાર, પણ એની કોઈ જાહેર ચર્ચા ન થાય, એનો કોઈ અખબારમાં લેખ ન આવે. ગુરુદેવ કોઈ વાત કરી હોય ક્યારેક, પણ આત્મસિદ્ધિના પ્રવચનો વાંચો તો ક્યાંય તમને એક જગ્યાએ શ્રીમદજીનું ઘસાતું બોલ્યું છે એવું એક વાક્ય નહીં મળે તમને. આ 600 પાનાનું પુસ્તક છે, એમાં એક વાક્ય શ્રીમદજી માટે ઘીણું બોલ્યા હોય એવું એકે વાક્ય નહીં મળે. કેમ કે એ જાહેર પ્રવૃત્તિ છે, આ ગ્રંથ થયો પુસ્તક થયો એ જાહેર પ્રવૃત્તિ છે. હવે ના ખાનગીમાં એ તો મેં પૂછ્યું છે, મેં પૂછ્યું છે, પણ આ તો ક્યારેક કોઈક સૂક્ષ્મની વાત નીકળી હોય અને કોઈ વાત થઈ હોય, બનવા જોગ છે. શું સૂક્ષ્મની દ્રષ્ટિએ એ પોતે ચોખવટ પણ કરી છે કે એ વાત કહી હોય તો સૂક્ષ્મની દ્રષ્ટિએ છે, કારણ કે પછી ઘણા ચોંટી પડતા હતા એને કે આપણે આમ કીધું હતું ને, તો કઈ સૂક્ષ્મની વાત છે કે એ વખતે ભલે ન કીધું હોય, પણ અમારા જ્ઞાનમાં એ માત્ર સૂક્ષ્મનો દોષ છે, જ્ઞાનીપણાનો દોષ નથી લીધો અમે. શું અત્યારે આ વાંચક 2 વર્ષથી ચાલે છે એટલે દ્વેષથી પ્રવૃત્તિ ચાલુ થઈ
ગઈ.
એટલે શું છે કે વ્યક્તિ દ્વેષમાં દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ સુધીનો દ્વેષ થઈ જાય તો ખબર નથી પડતી, એ કશાયની તીવ્ર માત્રા ઘણી તીવ્ર થઈ જાય ત્યારે અહીં સુધી જીવ પ્રવૃત્તિ કરી બેસે, બહુ ભયંકર અપરાધ છે. જ્ઞાનીનો યોગ અનંત કાળે ન મળે એવી પરિસ્થિતિ ઊભી થાય, એના ફળમાં જ્ઞાનીનો યોગ અનંત કાળે ન મળે એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. કરવું કરાવવું અને બોલવું ત્રણેયમાં એક પાછું ફળ આવે. પછી સાંભળનારને ખબર નથી પડતી કે આ એમના અધિકારનો વિષય છે, મારા અધિકારનો વિષય નથી. શું આ એના એમના અધિકારનો વિષય છે અને મારા અધિકારનો વિષય નથી, એ એને પછી પણ ખ્યાલ નથી આવતો કે એટલી સૂક્ષ્મની ભૂલ હોય તો પણ એ જ્ઞાની છે માટે કહેવાના અધિકારી છે, મુમુક્ષુ તો સૂક્ષ્મની ભૂલ કહેવાનો પણ અધિકારી નથી, એમ વાત છે. એ ચોખ્ખો ક્યાં કરે, એટલે એ જાણે અજાણે ભૂલ થઈ જાય છે, એ સ્વચ્છંદની માત્રા છે. નાની પુરુષની ઓળખાણ થાય ત્યાં એવી ભૂલ નથી થતી, આવો સ્વચ્છંદ જ ન આવે. ઓળખાણની અંદર એટલું બધું બહુમાન હોય, એટલું બધું બહુમાન હોય કે એને ક્યાંક સૂક્ષ્મની ભૂલનો ખ્યાલ આવી જાય તો કોણ કરી જાય કે નહીં, એ મુખ્ય નહીં થતું, મને નુકસાન થઈ જશે. એને એ જાગૃતિ છે કે આને મુખ્ય કરવા જતા આની મુખ્યતા જ્ઞાનમાં થતા ભલે ન બોલે તો એ વિચારમાં મુખ્યતા થઈ જશે, મને નુકસાન થઈ જશે, એ તો જાગૃત છે. મુમુક્ષુ એનું નામ મુમુક્ષુ પણ છે. બોલી નાખે તો ઘણો તીવ્ર કસાય છે, અને છાપા છાપે એ તો હદબારની વાત થઈ ગઈ. શું એટલું બધું આની અંદર સૂક્ષ્મ હિતહિતનું પ્રકરણ છે, અને હિતહિતનું પ્રકરણ બહુ સૂક્ષ્મ. ઉપકારી છે આમાં લખ્યું છે ને, આપણે પ્રવચનો વાંચ્યા એમાં વાત આવી કે અત્યારે આપણા હાથમાં સમય સાર છે, એ શ્રીમદ નો ઉપકાર છે. કેમ કે પોતાના હાથમાં જે સમય સાર આવ્યું એ પરમસુરત પ્રભાવક મંડળનું પ્રકાશન હાથમાં આવ્યું હતું 78મી સાલમાં. એટલે પોતાને શ્રીમદ નો ઉપકાર છે, ને તમારા બધાના હાથમાં અત્યારે સમય સાર છે, એ શ્રીમદ નો ઉપકાર છે. કેમ કે અમે વાંચો પછી બધાને હાથમાં આવ્યું કે ભાઈ આના જેવું છે, જોવાના પર પ્રવચન ચાલે છે. તો આખા સમાજ ઉપર અને ગુરુદેવ ઉપર શ્રીમદ નો ઉપકાર છે. હવે પોતાના ઉપકારી પ્રત્યે કેવી રીતે વર્તતા હોય તમે વિચારતા કરો. આ તો લોકોત્તર વિનય છે. એના આસનને નમસ્કાર કરે, ઉપકાર કરે, એના આસનને નમસ્કાર કરે, તો પછી બીજી વાત ક્યાં ગઈ? એ બધી સમજણ વગરની વાતો થઈ જાય છે, એમાં ઘણી ભૂલ થઈ જાય છે. એ પગલું ભરવું તો વિચારીને ભરવું જોઈએ માણસ ગંભીરતાથી,
બરોબર?
નહીં તો ખોવાઈ જાય. આ જુઓ ને, ઉઘાડો દાખલો છે. મહાવિદેય માંથી અહીંયા સ્થાનિક વાસીમાં જન્મ થઈ ગયો બધાનો. વાત તો એટલી જ બની છે, બધા સ્થાનિક વાસીમાં સતાંબરમાં આવી ગયા. ત્યાં સતાંબર પણ નથી, એકનો દિગંબર છે. ત્યાં તો ત્યાં દિગંબર સતાંબર ના ભેદ જ નથી ને, એક જ પંથ છે, બીજો પંથ જ નથી. ચોથો આરો છે, બીજો પંથ જ નથી. જોકે ચોથા આરામાં તો બીજા અહીંયા તો નીકળી ગયા તો 363, પણ ત્યાં તો ત્રણે કાળે કોઈ બીજો પંથ જ નથી ચાલતો. એક ધારો જૈન ધર્મ, સનાતન જૈન ધર્મ ચાલે છે. ખાલી ચર્ચામાં ભૂલ થઈ ગઈ. નારાયણભાઈના જીવે એમ કીધું કે એમાં હું મુનિ પણ વસ્ત્ર સહિત હોય કે વસ્ત્ર રહીત હોય, એમાં આત્માને ક્યાં વસ્ત્ર નડે છે? અંદર તો સાધે છે કે નહીં? મુનિ દશા એમાં બધાનું અનુમોદન થઈ ગયું, સાંભળનારાનું
અનુમોદન.
વાત તમારે ક્યાંય ન્યાય વાળી છે, પતી ગયું. આ બધા આવી ગયા સ્થાનક પાસે, સતાંબરમાં આવી ગયા. જો આટલી ભૂલથી આવું થઈ જાય તો આ તો બધી બહુ મોટી સ્થૂળ ભૂલો છે. જ્ઞાનીના વચનોનો, જ્ઞાનીઓનો અવર્ણવાદ થઈ જાય તો બહુ મોટી ભૂલો છે, જાડી ભૂલો છે, એકદમ થાંભલા જેવી. એવી ભૂલ ન દેખાય ક્યાં જીવ જવાનો, કે પત્તો નહીં લાગે ક્યાં જીવ જવાનો એનો. એ કોઈ ચર્ચા એવી ચાલી ગઈ છે, એવી કોઈ ચર્ચા દયાવાળી કોઈ શું છે? સ્થાનક વાસી ઢુંઢક મત છે ને, તો એ લોકો ઢુંઢક એટલા માટે નામ પાડ્યું છે કે અમે દયાને બહુ ઢૂંઢી છે. એટલી બધી દયા પાડીએ છીએ કે બોલીએ તો પણ અમારે મુપતિ આડી હોય, વાયુકાઈજીને હિંસા ન થવા દઈએ. અમે નાય નહીં અઠવાડિયે અઠવાડિયે, લોકો ગ્રસ્ત લોકો 8 દિવસ નાય નહીં. સાધુઓને તો નાવાનો પ્રશ્ન જ નથી, કોઈ પણ સાધુને, શ્વેતાંબર કે દિગંબર. પણ ઢૂંઢિયા લોકો નાય નહીં 8 દિવસ 15 દિવસ સુધી નાય નહીં. તમને તો ખબર હશે બધા, હે? અત્યારે એવું નથી, પણ અમે નાના હતા ને એનું યાદ છે. આથી 50-55 વર્ષ પહેલાંની વાત છે. ઘરમાં નાના નાના છોકરાઓ નાવું ન ગમે, શિયાળો હોય ને ઠંડી હોય ને તો નાવું ન ગમે છોકરાઓને. ટાઢવાઈ ખરી ને, કપડાં ઉતારવા જ ન ગમે. સવારથી ગરમ કપડાંથી ઢબૂરી દીધા હોય એટલે 8-9 વાગે તો ટાઢ ન ઉઠે, 10 વાગ્યા સુધી ઠંડી ન, ગામડામાં તો ઠંડી વધારે પડે એટલે કપડાં ઉતારે ને, કપડાં જ ઉતારવા ન ગમે, નાવું જ ન ગમે. તો અને પછી પરાણે નવડાવે તો રોવા માંડે છોકરાઓ. 4-5 વર્ષના ઉંમર હોય ત્યાં સુધી તો રડવા માંડે, કજીઓ કરે કે નહીં નથી નાવું, નથી નાવું. પછી અમારે વૈષ્ણવમાં તો બોલવાની એક કહેવત થઈ ગઈ છે, આ ઢૂંઢિયો લાગે છે કે ઢૂંઢિયામાંથી આવ્યો લાગે છે કે નાતા નથી, કે નાવું જ ગમતું નથી આને, કે ઢૂંઢિયો લાગે છે કે એવું બોલે. અમારે વૈષ્ણવ કુટુંબમાં નાવાનું વધારે, દિગંબરની જેમ સ્વચ્છતાનું વધારે. નાહીને રોજ મંદિર જવું જોઈએ, એ જાતનું એક ગ્રસ્તની પ્રણાલી. કાંઈ રોજ નાહી ધોઈને કપડાં સાફ સ્વચ્છ કરીને મંદિર જવું જોઈએ દર્શન કરવા. નાયા વગર તો મંદિર જવાય નહીં, મંદિર તો રોજ જવું જ જોઈએ. નાના છોકરાઓ ત્યારથી એને લઈ જાય, ચાલો મંદિર. નો નાય તો એ કહેવત થઈ ગઈ છે ત્યાં વૈષ્ણવ કુટુંબમાં, નાતો નથી માટે ઢૂંઢ્યો છે. કે ઢૂંઢક શું કે પાણીની હિંસા, પાણી કાય જીવોની, જળકાય જીવોની હિંસા થાય છે. એ લોકો પાણી બને એટલું ઓછું વાપરે, ન છૂટકે પગ ધોવે, પગે ન ધોવે, નાય તો નહીં, પગ ન ધોવે, મોઢો ન ધોવે, બધું બધું એટલું ઓછું વાપરે. મૂર્તિ નો નિષેધ થઈ ગયો અથવા આવો કોઈ જે અભિપ્રાય છે, નિંગત મત નો કોઈ અભિપ્રાય છે, એ અભિપ્રાય ની પણ ચર્ચા ચાલી ગઈ છે. નહી તો શ્વેતાંબર અને એમાં થાનક વાસી માં આવ્યા બધા, તારે ચાર જણા સ્થાનક વાસી માં આવ્યા. અનુમોદન તો બધાને થઈ ગયું, નારદ થઈ ગયો, એવું છે. સામાન્ય અપરાધ લાગે આવી વાતોમાં, અપરાધ તો સામાન્ય ભૂલ દેખાય. પગ લપસે પછી કેટલો નીચે પડે શું ખબર પડે, હાલતી ગાડીએ પગ લપસ્યો તો પાટા નીચે આવે અને પ્લેટફોર્મ ઉપર પડે. હવે કેટલું ભાગે એનો કઈ હિસાબ કઢાયેલો છે કે એવું છે. મારે તો મારું કલ્યાણ થાય એટલું વાત, મારે મતલબ આટલો છે, એટલા મતલબ ને મારે વળગી રહેવું છે બસ. જ્યાંથી કલ્યાણ થાય એ રીતે કલ્યાણ થાય એ હું ગોતું છું. તો આગો પાછો આડો અવળો પગ ન પડે. મને તો એટલે એમ કે ગુરુદેવ તો શું છે, ત્યાગી ની દશા મારી ને ના તો ગ્રસ્ત ની દશા પર, કે જે ત્યાગીઓ ત્યાગી ની દશામાં ઉપદેશ આપ્યો એના માર્ગ વિરુદ્ધ ચાલવાનું થાય ને, એના માર્ગ વિરુદ્ધ ચાલવાનું થાય. જુઓ ને ભાઈ, ઉપદેશ આપે છે પણ વેપાર કરે છે, ફલાણું છે, કુટુંબ છે, આમ છે, આમ છે, આમ છે, જુઓ તો ખરા. તો જે જે ત્યાગીઓએ જે ઉપદેશ આપ્યો એ ઉપદેશ અત્યાગી થઈને આપે તો ત્યાગી નું અવર્ણવાદ બોલે ને. ત્યાગીઓ નો અવર્ણવાદ બોલે એવું નહીં થયું. એટલે એમ કરી મુમુક્ષુ એ સાથે મળીને સત્સંગ કરવો, સત્સંગ અર્થે ભેગા થાય ઉપદેશ ન આપે, બહુ મર્યાદા રાખે છે. બહુ ઊંડો વિચાર છે, એક જ વાતનો બહુ ઊંડો વિવેક વિચાર કર્યો છે. હા, કોઈ દેશ શાસ્ત્ર સામે શાસ્ત્ર રાખ્યા વગર ન બોલે, એનું કારણ છે કે ધારણામાં અનેક વાતો છે. ક્યારે કઈ વાત ધારણામાં આવીને ભાણા ભાષામાં આવશે, વિષયાંતર થશે કઈ ખબર નહીં. વાત કઈક માંડી જશે ને ચાલશે કઈક પછી, એના જેવું થઈ જશે. તો વિનય કરવો કે જયારે તત્વજ્ઞાન નો વિષય લેવો છે સ્વાધ્યાયમાં, તો સામે કોઈ એક જ્ઞાનીનું કે આચાર્યનું કોઈ વચન સામે રાખો, એના ઉપર વિવેચન કરવું. જયારે વિવેચન કરવાની વાત છે એના ઉપર વિવેચન કરવું, એમને એમ સીધું ન કરવું. પણ એ તો વિવેચન કરતા હતા ત્યાગી રહીને, ત્યાગી થઈને, ત્યાગી રહીને એવી દશામાં રહ્યા છે. એ મુનિ રહીએ ને જ્ઞાન ધ્યાનમાં, કોઈ ટ્રસ્ટની પ્રવૃત્તિમાં પડી પડ્યા નથી કોઈ દિવસ. એમને મેં મને યાદ છે છેલ્લા વર્ષોમાં એક દિવસ વાત નીકળી, ટ્રસ્ટની અંદર કંઈક 5-7 લાખની 6-8 લાખની કાંઈ ફિક્સ ડિપોઝિટ મૂડી ગણાય છે. તો કે બસ એટલી જ છે કે પૈસા તો ઘણા આવે છે કે આવે, પણ સામે ખર્ચો હોય ને સંસ્થાનો. એમ આપણે ક્યાં કોઈ દીધું, કોઈને પૂછ્યું છે કે અહીંયા કેટલા પૈસા ભેગા થયા છે કે મારે સીધી વાત થઈ છે, ત્યારે આવી વાત થઈ છે. સાંજે બેઠા હતા બહાર, ટ્રસ્ટની મૂડીની વાત છે એમ, એટલા છે કે પૈસા તો આવે છે, ઘણા આવે છે, એટલા જ ભેગા થયા છે. હવે ખર્ચો હોય ને, હા એ તો ઠીક છે, આપણે ક્યાં કોઈ પૂછ્યું છે કે શું કરે છે, શું ખર્ચ છે, અને શું આવક છે, આપણે ક્યાં કોઈ પૂછ્યું છે. પોતે માથું જ મારતા નહોતા, પછી બીજાની તો વાત ક્યાં આવે.
લોકોને કેમ મો થાય છે આના ઉપર? હાથ અડાડે જોવાનું થાય ને, હાથ જ ક્યાં અડાડતા મૂકી જાય પગમાં, એ લઈ લઈએ ચાલુ ભાઈ કે જે હાજર હોય લઈ લઈએ. બહુ બહુ સમજણ પૂર્વક ને ગણતરી પૂર્વક ને બધી પ્રવૃત્તિ ચાલી છે, એમને અધરથી નથી થાય.
પરમ કૃપા શ્રી સદગુરુદેવ નો જય હો, જય હો, જય હો.